વર્ષાબેન ઇન્દોરથી. તમારો સવાલ છે કે ત્રિપદીના વિષયમાં સમજાવો. જુઓ, ઉપનૈવા, વિગ્મૈવા, ધુવમૈવા આ ત્રણ પદમાં પૂરા તત્વનો સાર છે, આગમનો સાર છે, ચૌદ પૂર્વનો સાર છે. એ બે ચાર વાક્યોમાં કે બે ચાર ઓડિયોમાં સમજાવી શકાય એવી વાત નથી. ગણધર ભગવંતો સમવસરણમાં ભગવાનને એક પ્રદક્ષિણા આપે છે ને પૂછે છે, ભંતે કિમ તત્તમ, હે ભગવાન તત્વ શું છે? ત્યારે ભગવાન કહે છે, ઉપનૈવા. બીજી પ્રદક્ષિણા આપીને પૂછે છે, ભંતે કિમ તત્તમ, ત્યારે ભગવાન કહે છે, વિગ્મૈવા. અને ત્રીજી પ્રદક્ષિણા આપીને ભગવાનને પૂછે છે, ભંતે કિમ તત્તમ, ત્યારે ભગવાન કહે છે, ધુવમૈવા. હવે ઉપનૈવા એટલે ઉત્પન્ન થાય છે, વિગ્મૈવા એટલે નાશ પામે છે, ધુવમૈવા એ ધ્રુવના તારાની જેમ કાયમ શાશ્વત રહે છે. જે ઉત્પન્ન નથી થતો, નાશ નથી થતો, શાશ્વત રહે છે તે ધુવમૈવા. આ ત્રણ શબ્દને ત્રિપદી કહેવાય. આ જગતમાં તમે જુઓ તો દરેક વસ્તુ ઉત્પન્ન થતી દેખાય છે, અમુક કાળ જતાં, અમુક સમય જતાં પાછી નાશ પામતી પણ દેખાય છે. ઝાડ જુઓ, પશુ પક્ષીઓ જીવો, બધી જ વસ્તુ ઉત્પન્ન થાય છે અને અમુક સમય રહીને પછી નાશ પામે છે. પર્વત જુઓ, સમુદ્ર જુઓ, સમુદ્રમાં જુઓ રેતી, પથ્થર, કાંકરા, કચરો, બધું ભેગું થતું થતું અને એના પર પાણીના પ્રેશર નીચે દબાતું દબાતું વર્ષો જતા, લાખો વર્ષો જતા એક પર્વત જેવું બની જાય છે, મોટો પર્વત તરીકે એ બહાર આવે છે. અને એ સમુદ્રનું પાણી કોઈ બીજા વિશાળ ખાડામાં ઠલવાઈ જાય છે. જ્યાં સમુદ્ર હોય ત્યાં પર્વત બની જાય, જ્યાં પર્વત હોય ત્યાં સમુદ્ર બની જાય. એ જ પર્વત પાછો તૂટતો તૂટતો મોટા પથ્થર, નાના પથ્થર, કણીમાં ને પછી રેતમાં રૂપાંતર પામીને પાછો એ જ સમુદ્રમાં જમા થઈ થઈને પાછો એ પર્વત બની જાય. તો આવું પરિવર્તન, આવું ઉપનૈવા, વિગ્મૈવા જગતની એકે એક ચીજમાં જોઈ શકાય છે. ભગવાને ત્રણ લોકનો આકાર મનુષ્યના આકાર જેવો કયો છે, કમર પર બે હાથ ટેકવીને ઉભેલા પુરુષ જેવો ત્રણ લોકનો આકાર છે. હવે સમજો, જે પિંડે તે બ્રહ્માંડે અને જે બ્રહ્માંડે તે પિંડે. જે શરીરમાં છે એ બહાર છે, જે બહાર છે એ શરીરમાં છે. જે ઉપનૈવા, વિગ્મૈવા સમગ્ર ત્રણ લોકમાં ચાલી રહ્યું છે તે જ આપણા પિંડમાં, આપણા શરીરમાં ચાલી રહ્યું છે. આપણા શરીરના સેલ હર ક્ષણે લાખોની સંખ્યામાં ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. આ વસ્તુ સાયન્સ પણ કહે છે. આ ઉપનૈવા અને વિગ્મૈવા આપણા શરીરમાં નિરંતર ચાલી રહ્યું છે. દર 7 વર્ષે બોડીના પૂરેપૂરા સેલ બદલાઈ જાય છે. એટલે જ તો જન્મેલ બાળકને જોયો હોય પછી સીધા 7 વર્ષના બાળકને જુઓ તો કદાચ તમે ઓળખી નહીં શકો. કારણ કે ઉપનૈવા, વિગ્મૈવા થતા થતા પૂરા બોડીના સેલ બદલાઈ ગયા. હવે બરાબર સમજો, ધ્યાનમાં જ્યારે મન, વચન, કાયાને સ્થિર કરી કર્મોની નિર્જરા કરતા કરતા આગળ વધતા વધતા એક મુકામ એવો આવે છે કે જ્યારે તમે પોતે અનુભવી શકો છો કે આ ઠોસ દેખાતું શરીર, આ નક્કર દેખાતું શરીર ખરેખર ઠોસ છે જ નહીં. આ તો પ્રતિક્ષણ ઉત્પન્ન થતા ને નાશ પામતા મોજા જેવું છે, તરંગો જેવું છે, વેવ્સ જેવું છે. ધ્યાનમાં આગળ વધતા તમે પોતે આ સંવેદનાનો અનુભવ કરી શકો છો, તમે પોતે જ જોઈ શકશો, અનુભવી શકશો કે આ હાથ પગ આ શરીર પ્રતિપલ ઉત્પન્ન થતા ને નાશ પામતા વેવ્સ જ છે, આમાં નક્કર કઈ છે જ નહીં. આ અનુભવ જ્યારે પોતાની જાત પર થાય છે ત્યારે હું શરીર છું, મારું શરીર છે એવો ભ્રમ ભાંગી જાય છે. ત્યારે એ જ્ઞાન પ્રાપ્ત થાય છે કે પ્રતિપલ નાશ પામતા આવા પૂતગલ પર શું રાગ કરું, શું દ્વેષ કરું. અનેક વાર સાંભળ્યું હશે કે શરીર નશ્વર છે, શરીર પરનો મોહ છોડો, પણ આજ સુધી આપણા માટે આ ફક્ત શાસ્ત્ર જ્ઞાન હતું, એટલે અનુકૂળ સંજોગો પ્રાપ્ત થતા આ શાસ્ત્ર જ્ઞાનને એક બાજુ ઢકેલીને શરીરના મોહમાં રાચવા લાગીએ છીએ. પણ ધ્યાનમાં આગળ વધતા વધતા જ્યારે અનુભવ જ્ઞાન પ્રાપ્ત થાય છે કે આ શરીર તો પ્રતિપલ ઉત્પન્ન થતા અને નાશ થતા તરંગો જ છે, બીજું કાંઈ નથી, ત્યારે એ અનુભવમાંથી જે જ્ઞાન પ્રાપ્ત થાય છે કે આવા ઉત્પન્ન થતા અને નાશ પામતા તરંગોને હું શું રાગ કરું, હું શું દ્વેષ કરું, આ ઉત્પન્ન થયેલો અનુભવ, આ ઉત્પન્ન થયેલું અનુભવ જ્ઞાન, આ સમ્યક જ્ઞાન, આ સમ્યક જ્ઞાન પ્રાપ્ત થતા શરીર પરનો મોહ રાગ આપોઆપ છૂટતો જાય છે, અને જેટલો છૂટ્યો તે પાછો નહીં આવે, કેમ કે આ અનુભવ જ્ઞાન છે, શાસ્ત્ર જ્ઞાન નથી. તો આપણે જોયું કે દરેકના શરીરમાં ઉપનૈવા અને વિગમૈવાની પ્રક્રિયા સતત ચાલુ રહી છે. તો સવાલ એ થાય કે બધું જ ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે, તો શાશ્વત શું છે, ધ્રુવ શું છે? ત્યારે સંવેદનાના અનુભવમાંથી પસાર થતા માનવને, સાધકને ખબર પડે છે કે ધ્રુવ શાશ્વત તો આ ફક્ત આપણો આત્મા જ છે, જે કાયમ માટે રહે છે, જે ન તો ઉત્પન્ન થાય છે ન નાશ પામે છે, તે ધ્રુવના તારા જેવો નિશ્ચિત છે. તો ધ્રુવમેવા કોણ છે? તો કે શાશ્વત એવો આત્મા જ ધ્રુવમેવા છે, બાકી પૂતગલની અંદર તો કાયમ ઉપનૈવા વિગમૈવા ચાલી જ રહ્યું છે. તો આ અનુભવ પામેલો માનવ, અનુભવમાંથી જે જ્ઞાન પ્રાપ્ત થાય તે જ સમ્યક જ્ઞાન. સમ્યક જ્ઞાન એટલે એવું જ્ઞાન કે જે કોઈએ આપેલું કે શીખવાડેલું નથી, પણ જાત અનુભવમાંથી પ્રાપ્ત થયું છે, એ અનુભવમાંથી જ્ઞાન પ્રાપ્ત થાય છે. કે મારે કોને મેળવવાની સાધના કરવાની છે? સાધક વિચારે છે મારે કોને મેળવવાની સાધના કરવાની છે? ઉપનૈવા વિગમૈવા એ જેનો ગુણ છે એવા પૂતગલની, કે જે હર ક્ષણે વિનાશ પામે છે, જે ફક્ત વેવ્સ છે એવા પૂતગલની સાધના કરવાની છે, કે પછી શાશ્વત ધ્રુવ સમાન એવા આત્માની? તો ધ્યાન કરો, જાતે અનુભવ કરો, ત્યારે આ ત્રિપદી ઉપનૈવા વિગમૈવા ધ્રુવમૈવા બરાબર સમજાઈ જશે. બાકી હું ગમે એટલી વાતો કરીશ, ધ્રુવમેય ઉપનય કે વિગમેય ની વાતોમાંથી કાંઈ જ પલ્લે પડશે નહીં. મારી બુક પ્રશ્નોત્તરત્નમાલા ભાગ એક, ભાગ બે, ભાગ ત્રણ વાંચી જાઓ. ભાગ બે માં ધ્યાન વિશે ઘણું સમજાવીશ. પહેલા ત્રણેય બુક વાંચી જાઓ. પોડકાસ્ટ સ્ટુડિયોની લિંક ના હોય તો મારી પાસેથી મંગાવીને બધા ઓડિયો સાંભળી લો. મારા પ્રવચન ગ્રુપમાં જોઈન થઈ જાઓ. પછી જે સવાલ બાકી રહે તે જરૂર કરો. ઓકે, ધીસ ઓડિયો ઇઝ બાય સુબોધિ મસાલિયા. માય કોન્ટેક્ટ નંબર ઇઝ 8850088567. યુકેથી પ્રવીણભાઈ, તમારો સવાલ છે, પુણ્ય કરે પણ આત્મજ્ઞાન ના કરે તો શું મળે? પુણ્યથી દેવલોક મળે પણ જન્મ મરણનો અંત ના આવે. અજ્ઞાની લોકો પુણ્યને મોક્ષનું કારણ માને છે. મોક્ષનું કારણ તો કર્મની નિર્જરા જ છે. નિર્જરા એટલે કર્મોનો ખતમો કરવો. જુઓ, પુણ્ય કર્મ એ પણ કર્મ જ છે અને પાપ પણ કર્મ જ છે. કર્મ એ જ આત્મા પર બંધન છે. પુણ્ય કર્મ હોય કે પાપ કર્મ, જ્યાં સુધી એક પણ કર્મ આત્માને ચોંટેલું છે ત્યાં સુધી આત્માની મુક્તિ નથી. મેં ઘણી વખત કહ્યું છે તેમ પાપ કર્મ કે પુણ્ય કર્મમાં સરવાળા બાદબાકીનો હિસાબ નથી. કે પાંચ પુણ્ય કર્મ કર્યા અને ત્રણ પાપ કર્મ કર્યા તો પાંચમાંથી ત્રણ માઇનસ કરો, હવે બે પુણ્ય કર્મ જ ભોગવવાના બાકી રહ્યા. ના, પાંચ પુણ્ય કર્મ કર્યા તો તે પણ ભોગવો ને ત્રણ પાપ કર્મ કર્યા તે પણ ભોગવો. વળી પુણ્ય કર્મ કે પાપ કર્મ ભોગવતા ભોગવતા નવા કેટલાય પાપ કર્મને પુણ્ય કર્મ બાંધી લઈએ છીએ. એટલે આ જન્મ મરણના ચક્કરનો અંત આવતો જ નથી જલ્દી. વળી જે ઘડીએ જે ક્ષણે જે કાંઈ પાપ કરો કે પુણ્ય કરો તે જ ઘડીએ તે જ ક્ષણે એ પાપ કે પુણ્ય ક્યારે ઉદયમાં આવશે, કેવા સંજોગોમાં આવશે, કયા નિમિત્તથી, કેટલા સમય માટે, કયા ભવમાં, બધું જ નિશ્ચિત થઈ જાય છે. વળી ઉદયમાં આવેલું પુણ્ય નવું પાપ બંધાવશે કે પુણ્ય તે અનુબંધ પણ ત્યારે જ નિશ્ચિત થઈ જાય છે. ગજબનું કોમ્પ્યુટર છે આત્મા, જે પોતે પોતાની જ સજા નક્કી કરી લે છે. એટલે પુણ્ય ભોગવતા પાપ અને પાપ ભોગવતા પુણ્ય આપણે બાંધ્યા જ કરીએ છીએ. એટલે ભવ ભવ ભવનો અંત આવતો નથી. એક દોરાની રીલની કલ્પના કરો. અંદરની જે ખાલી રીલ છે તે આત્મા છે. તેની ઉપર થોડો સફેદ કલરનો અને થોડો કાળા કલરનો દોરો મિચલાયેલો છે. સફેદ કલરનો ધાગો એ પુણ્ય છે અને કાળા કલરનો ધાગો એ પાપ છે. પણ છે તો ધાગો જ. જ્યાં સુધી આ ધાગો તે રીલ પર મિચલાયેલો છે ત્યાં સુધી અંદરની રીલ દોરાથી મુક્ત થઈ શકવાની જ નથી. જ્યારે બ્લેક કે વ્હાઇટ એક પણ પ્રકારનો ધાગો નહીં રહે ત્યારે જ રીલ ધાગા મુક્ત થશે. મતલબ કે પુણ્ય કે પાપ એક પણ કર્મ નહીં રહે ત્યારે જ આત્મા મુક્ત થશે. તો કરવું શું? કર્મની નિર્જરા ન કરતા હોવ ત્યારે. દુનિયામાં બે જ વસ્તુ છે, કામ પુણ્ય કા પાપ? તમે પાપ નહીં કરો તો તમારા ભાગે જે બચશે તે પુણ્ય જશે. હું પુણ્ય કરું, મારે પુણ્ય કરવું છે, મને પુણ્ય કરવાથી આમ થશે એવું ધારીને પુણ્ય નથી કરવાનું. આશય શુદ્ધિ જોઈએ. ભગવાને 18 પાપ સ્થાનક બતાવ્યા છે અને પાપમાંથી પાછા હટવાનું કહ્યું છે. કેમ? કેમ કે પાપમાં બેઠેલો માનવી કર્મને નિર્જરા કરી શકતો જ નથી. પાપમાં બેઠેલો માનવી મન વચન કાયાને સ્થિર કરી નથી શકતો, ધ્યાનસ્થ નથી થઈ શકતો. ને એટલે આત્મજ્ઞાન એટલે કે આત્માનો અનુભવ, સમ્યક દર્શન પ્રાપ્ત કરી શકતો નથી. આત્મજ્ઞાન કે જે માનવ ફક્ત આ માનવ જન્મમાં જ કરી શકે છે, એવી કર્મને નિર્જરા બીજે ક્યાંય કરી નથી શકતો. આ માનવ જન્મ દેના માટે છે કે કર્મને નિર્જરા કરી મોક્ષ તરફ પ્રયાણ કરવું. તેના બદલે પાપ અને પુણ્યના પોટલા બાંધી અનેક જન્મ રખડવાનો સામાન સાથે લઈ અહીંથી રવાના થઈએ છીએ. એટલે એટલું યાદ રાખો કે મેક્સિમમ ટાઈમ કર્મ નિર્જરા માટે આપો. જે કઈ કર્મ ઉદયમાં આવે છે, સુખના કે દુઃખના, શુભ કે અશુભ, તે નિર્જરવા માટે આવે છે. તે સમયે મેક્સિમમ ક્ષમતા રાખવાથી ને નિમિત્તને બચકા નહીં ભરવાથી તે નિર્જરીને ચાલી જશે, નહીં તો ગુણાકાર થશે. કોઈ પણ શુભ કાર્ય કરતી વખતે પણ આશય શુદ્ધિ રાખો. એક અને ફક્ત એક મોક્ષનો જ આશય રાખો તો કઈ કામમાંથી બચી શકાશે. કદાચ આ વાત જે આ ઓડિયોમાં અમે કરી છે તે સમજમાં ન આવે તો વોટ્સએપ પર પોડકાસ્ટ સ્ટુડિયોને લિંક મંગાવો. સવાલ જે આપના બધા ઓડિયો સાંભળી લો તો ઘણું બધું ક્લિયર થઈ જશે. ઓકે, અને બની શકે તો પ્રશ્નોત્તરત્નમાલા ભાગ 1, 2, 3 ત્રણેય બુક ફ્રી ઓફ ચાર્જ છે. 42-43 સેન્ટર પર બુક્સ રાખેલી છે, તે એડ્રેસ મારી પાસે મંગાવી લો, તે બુક પ્રાપ્ત કરી લો. એમાં પણ બધા સવાલ જવાબ જ છે. ત્રણેયમાં થઈને 950 સવાલ જવાબ છે, તે વાંચી જાઓ તો ઘણું બધું સમજમાં આવી જશે. ઓકે, ધીસ ઓડિયો ઇઝ બાય સુબોધિ મસાલિયા. માય કોન્ટેક્ટ નંબર ઇઝ 8850088567. મહેન્દ્રભાઈ, તમારો સવાલ છે પહેલો કે આત્માનો ઉપયોગ આત્મામાં જ રાખવો એટલે શું? ઘણી વખત સમજાયું છે મેં, છતાં તમને કહી દઉં કે તમારું મન, તમારો વિચાર ક્યાંય બહાર ન જાય. એક સિમ્પલ ઉદાહરણ આપું કે તમે તમારી બાજુમાંથી ગાડી પસાર થઈ, સરસ મજાની ગાડી હતી, કલર પણ ગમી જાય એવો હતો, અને તમારું મન ગાડીમાં ગયું, આ જોયું આ કેટલો મસ્ત કલર છે, આ નવી જ બહાર પડી લાગે છે, આવી ગાડી જોઈએ, ગાડી વિશેના જે વિચારો આવ્યા એ બધું તમારો આત્માનો ઉપયોગ બહાર ગયો, ગાડીમાં ગયો. હવે વિચાર કરો આવું કેટલી વાર આખા દિવસમાં તમારું મન બહાર જાય છે અને બહારના વિચારો કરે છે. તો આત્માને છોડીને, આત્મા સિવાય બહારના ના કોઈ પણ વસ્તુ કે વ્યક્તિના જેટલા પણ વિચારો કરે છે એ બધું આત્માનો ઉપયોગ બહાર ગયો કહેવાય. અને જ્યાં સુધી આત્માનો ઉપયોગ બહાર જ ભટક્યા કરે છે, તમે અંદર તમારા આત્માનું દર્શન નહીં કરી શકો, તમે સમ્યક દર્શન પ્રાપ્ત નહીં કરી શકો, તમે સાધના નહીં કરી શકો. એના માટે તો આ આત્માને કેળવવો પડે, કે આત્માનો ઉપયોગ આત્મામાં જ રહે, બહાર ન જાય. ખ્યાલ આવે કોને કહેવાય આત્માનો ઉપયોગ આત્મામાં? હા, કોઈ પણ પ્રકારના, કોઈ પણ વસ્તુમાં, કોઈ પણ વ્યક્તિમાં ક્યાંય પણ ઉપયોગ બહાર લેવો જોઈએ નહીં. એટલે કે એના વિચાર પણ આપણને આવવા જોઈએ નહીં. એની વિશે વાત બી કરો છો? ક્યારે કરો છો? જ્યારે પહેલાં વિચાર આવે છે પછી વાત થાય છે, બરાબર ને? તો આ સાવધાની રાખવાની છે. ઓકે, પછી બીજા સવાલ નથી આપ પછી આપું છું. છતાં અઠવાડિયા ના આવે તો મને રિમાઇન્ડ કરાવજો પાછા. તમારો બીજો સવાલ છે કે કોઈ પણ શાસ્ત્રીય સ્ટોરીના કે સારા વર્ચ્યુ, સારા ગુણ જાણું કે ત્યારે એના પ્રત્યે હોભાવ થાય પણ એ ટકતો નથી લાંબો ટાઈમ, તો એમાં એમાં કંઈ ચિંતા કરવાની જરૂર નથી. જેટલો ટાઈમ ટકે એટલે ભાવ તો અંદરથી ઉત્પન્ન થાય છે, ભાવ કરવાનો નથી હોતો, એ કુદરતી ઉત્પન્ન થાય. ને કુદરતી થાય એ જ સાચો ભાવ. ભાવ કરું છું સમજીને ભાવ કરવાનો નથી. તો આમ બી કહેવત છે ને, અતિ પરિચય અવજ્ઞા. કોઈ પણ વસ્તુના વ્યક્તિના વધુ પરિચયમાં આવો, કોઈ પણ વ્યક્તિના વધુ પરિચયમાં આવો તો પછી ધીમે ધીમે એ તમારી અવજ્ઞા કરતો થઈ જાય, એના પ્રત્યે આપણને પણ અવજ્ઞા થાય. એમ આ વસ્તુ પણ એવી જ છે, એકની એક વાત વસ્તુ પર બહુ વિચાર કર્યા કરો, કાયમ વિચાર તો પછી અવજ્ઞા થવાની છે. પણ એવી જરૂર શું છે? શાસ્ત્રીય વાતો ખાલી જાણવાને સમજવા માટે છે, એમાંથી બોધ આપણે લેવાનો છે, એના પ્રત્યે ભાવ જ કર્યા કરવાનો છે, એવું તો કરવાનું નથી. આજે મહાવીરની વાતો તમે જાણી કે એને આટલું બધું કાનના ખીલા ઠોકવા જેવું તકલીફ ઊભી કરી, છતાં એને સામેલા વ્યક્તિ પ્રત્યે કોઈ દ્વેષ નથી, કોઈ બદલો લેવાની ભાવના નથી. એમ તેજો રેશા છોડી એમના પર, એના પ્રત્યે પણ એને કોઈ પણ મનમાં અંશ માત્ર પણ એને દ્વેષ નથી. તો પછી આખો દિવસ એનો જ વિચાર નહીં કર્યા કરવાનો. પછી એનો જ વિચાર કરો તો તમને પછી કંઈ ગમે તે ભળતા વિચારો પણ આવે. ભગવાન તો વિચારો કરવાની જ ના પાડે છે, છતાં આવી ગયો એ ભાવ, આવી ગયો એ આવી ગયો અંદર તે ક્ષણે પછી છોડી દેવાનો. એને એકને એક લાંબો, એકને એક વસ્તુ લાંબો ટાઈમ પકડવાની નહીં. લાંબો ટાઈમ પકડો તો પછી એના ગુણને બદલે એના દોષ દેખાવા લાગે, એટલે એ કુદરતી છે. એટલે આમાંથી તો ખાલી આપણે આ બોધ લેવાનો હતો કે ભાઈ આ ગમે એવી તકલીફ કોઈ આપણને કરતું હોય ત્યારે આપણે ભગવાનની જેમ આપણે પણ એના પ્રત્યે દ્વેષ નહીં કરવાનો, એને નિમિત્ત તરીકે જોવાનો. અને કોઈ જન્મનો આપણો લેણા દેણી પૂરી કરવા આવ્યો છે એટલું સમજીને એને આપણે માફ કરી દેવાનો. આટલું એમની વાર્તામાંથી શીખી લેવાનું, એને પાડવાનો પ્રયત્ન કરવાનો, બસ એટલા માટે જ છે આ બધી વાર્તાઓ. એ સાંભળીને એને એના પ્રત્યે તમે ખૂબ ભાવ કર્યા કરો અને પછી એ ભાવ ઓછા થઈ જાય, એવું બધું કંઈ કરવાનું છે જ નહીં. એકવાર જે ભાવ આવી ગયો તો આવી ગયો, બસ પતી ગઈ વાત, ખતમ. દુનિયામાં એક જ શાસ્ત્રીય વાર્તા થોડી છે, હજારો વાર્તા છે. બીજું વાંચવાનું, બીજું સમજવાનું, એમાં જે ભાવ થાય તે થાય, પછી એને છોડી દેવા, એમાં ડિટેલમાં નહીં જવાનું. ઓકે, ખ્યાલ આવી ગયો? This audio is by Subodhi Masalia. My contact number is 8850088567.